समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्या की टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्ट में कलश 262 नो स्वाध्याय करी रह्या छे, कलश 262 नो स्वाध्याय करी रह्या छे। आ कलश एना अर्थ भावार्थ अने एनी उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचनना अंशो माथी मेळद अंशो आपणे कर्या छे। हवे शेष अंश आजे लईए। આ કળશ કહેવાનું જે પ્રયોજન છે એ એટલું છે કે અનેકાંત દ્વારા આત્મતત્વ સમજાય છે એ વાત આ કળશમાં આચાર્ય ભગવાને કરી। એટલે એમ કહ્યું કે અનેકાંત આ અજ્ઞાનીઓને મૂંઢને કે જ્ઞાન માત્ર આત્મતત્વ પ્રસિદ્ધ કરે છે, અનેકાંત દ્વારા જ આ આત્મતત્વ અનુભવાય છે એ વાત મોટો કરી। અને પછી એમાં ભાવાર્થમાં પંડિતજીએ ઉપદેશ છે એનો વિસ્તારથી જણાવ્યો કે હે પ્રવીણ પુરુષો, તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એક સ્વરૂપ, અનેક સ્વરૂપ, પોતાના દ્રવ્યક્ષેત્ર કાળભાવથી સત્સ્વરૂપ, પરના દ્રવ્યક્ષેત્ર કાળભાવથી અસત્સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, અનિત્ય સ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ ગોચર કરો અને એમ અનુભવ ગોચર કરી અને પ્રકૃતિમાં લાવો અને એ જ સમ્યક જ્ઞાન છે, સર્વથા એકાંત માનવું તે મિથ્યા જ્ઞાન છે। અને પછી ગુરુદેવે આનો ઘણો વિસ્તાર કર્યો, આપણે કેટલોક વિસ્તાર લીધો છે, હવે આગળ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 458 એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, પ્રત્યેક દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયો પોતાથી પ્રગટ થાય છે। પ્રત્યેક દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયો એ પ્રત્યેક પર્યાયો પોતે પોતાથી પ્રગટ થાય છે, એ પરથી પ્રગટ થતી નથી। તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થાય એ વાત રહેતી નથી। કાંઈ થાય એટલે કે કાંઈ ફેરફાર થાય, વિલક્ષણતા થાય એ વાત રહેતી નથી। નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ વિલક્ષણતા થાય, કાંઈ ફેરફાર થાય એ વાત રહેતી જ નથી। વળી આથી દ્રવ્યમાં પ્રગટ થતી પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ સિદ્ધ થાય છે, બે વાત સાથે લીધી છે। દ્રવ્યની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે અને એ પર્યાયનો પોતાનો કાળ છે, એટલે જે સમયે એ પર્યાય થાય છે તે જ સમયે થાય છે અને એક પછી એક ક્રમમાં થાય છે। પર્યાય ક્રમે થાય છે અને જે પર્યાય જે સમયે થવાની છે તે જ સમયે થાય છે। હવે સમય જે છે એને આપણે નિમિત્ત તરીકે કહી શકીએ. કેમ કે કોઈ પણ દ્રવ્યનું પરિણમન થાય તો એવા પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે. એટલે શું કે કાળ દ્રવ્યનું પરિણમન થાય છે અને એની એક પછી એક પર્યાય થાય છે, જેને આપણે સમય કહીએ છીએ. તો આવા સમયની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ અને આ બાજુ કોઈ પણ બીજા અન્ય દ્રવ્યનું પરિણમન થાય અને એક પછી એક પર્યાય થાય, તો એ દરેક પર્યાયને સમયની સાપેક્ષતાથી એમ કહીએ કે આ પહેલા સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ ત્રીજા સમયની પર્યાય. હવે આવી કાળ દ્રવ્યની પર્યાયની સાપેક્ષતા સ્વીકારીએ તો કાંઈ એવો અર્થ તો નથી થતો કે એ કાળ દ્રવ્યનું પરિણમન થાય છે, એની પર્યાય થાય છે, માટે આ બીજા બધા દ્રવ્યોના પરિણમનો થાય છે, એવો તો કાંઈ અર્થ થતો નથી. કોઈ પણ દ્રવ્યનું પરિણમન આપણે માનીએ તો એ દ્રવ્યનું પરિણમન થવાનું કારણ એના ગુણ છે, એના ગુણને કારણે એવું પરિણમન થાય છે તો થાય છે. હવે દ્રવ્ય પોતે પરિણમે છે એમાં કાળ શું કરે? કાળ પણ એક બીજું દ્રવ્ય છે, એ કાંઈ કરતું નથી, પણ એનું પરિણમન છે અને એની જે પર્યાય છે, જેને આપણે સમય કહીએ છીએ, એની આપણે સાપેક્ષતા સ્વીકારી. તેને માટે સાપેક્ષતા સ્વીકારી કે આ જે દ્રવ્યનું પરિણમન બીજા અન્ય દ્રવ્યનું પરિણમન જે થઈ રહ્યું છે, એ દ્રવ્યનું પરિણમન થતા જે એક પછી એક પરિણામ આવે છે, પર્યાયો થતી જાય છે, અવસ્થા બદલાતી જાય છે, એ અવસ્થાને લેબલ કરવા માટે આપણે સાપેક્ષતા સ્વીકારીએ છીએ કે આ આ સમયની પર્યાય, આ આ સમયની પર્યાય, આ પહેલા સમયની પર્યાય, ને બીજા સમયની પર્યાય, ને ત્રીજા સમયની પર્યાય. એટલે એ તો સાપેક્ષતા સ્વીકારી એથી કરી એમ નથી થતું કે કાળ દ્રવ્ય આ પરિણમન કરાવે છે. એટલે બીજું દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય, જીવ દ્રવ્ય કે બીજું કોઈ અન્ય દ્રવ્ય, એ જ્યારે પરિણમન કરે છે અને એની જે જે પર્યાય થાય છે, એ પર્યાયનો એનો સ્વકાળ છે. એટલે એ પોતે પોતાથી થાય છે અને પોતાનો જે કાળે પ્રગટ થવાનું જે કાળ છે, એ જ કાળે એ પ્રગટ થાય છે અને એક પછી એક થાય, એટલે ક્રમમાં થાય છે. એટલે એ વાત વારંવાર ગુરુદેવ આપણને સમજાવે છે. આપણને થાય કે ગુરુદેવ વારંવાર આ પર્યાયના સ્વકાળની વાત કરે, પર્યાયની જન્મક્ષણની વાત કરે, આવું બધું કેમ કહેતા છે અને ક્રમબદ્ધની વાત કરે તો કેમ આ કહે છે? એની પાછળનું એક રહસ્ય છે કે જ્યાં સુધી આવું પર્યાયનું ક્રમબદ્ધપણું એક પછી એક થવું અને એના સ્વકાળે જ થવું અને સ્વતંત્રપણે એ થાય છે, એવું જ્યાં સુધી બરાબર શ્રદ્ધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી જીવને એમ જ થશે કે મારા પરિણામો કોક બીજું કરે છે અથવા મારા પરિણામ થાય છે એમાં બીજાનું કોકનું કારણ છે. પર્યાય સ્વતંત્ર થાય છે, સ્વતંત્ર રીતે પ્રગટ થાય છે, એને સિદ્ધાંત તરીકે લઈએ તો પછી મારું પણ એક આ જીવ દ્રવ્ય, એની પણ બધી જ પર્યાયો સ્વતંત્ર રીતે થાય, ક્રમબદ્ધ થાય અને એમાં કોઈ બીજું કાંઈ કરે નહીં, એ વાત પણ આવી જાય. જેટલા દ્રવ્યો આપણને દ્રષ્ટિમાં આવે છે એ દરેક દ્રવ્યનો જો આપણે વિચાર કરીએ તો આપણને એમ થાય કે એ દ્રવ્યનું કાર્ય પણ સ્વતંત્ર રીતે થાય છે, એનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, એની એક પછી એક પર્યાય થાય છે અને જ્યારે જે પર્યાય થાય છે એ એનો કાળ છે, એ સ્વકાળ છે, એ સમયે એ એવી જ પર્યાય થવાની જ હોય માટે થાય છે, એને કોઈ બીજું અન્ય દ્રવ્ય કરતું નથી. આવી વાત વારંવાર ગુરુદેવે કરી છે અને એ વાતને આપણે ખૂબ બેસાડવાની છે, એના ઉપર ખૂબ વિચાર કરીને બેસાડવાની છે. કેમ કે એવું નક્કી થતા જગત આખા તરફથી ઉદાસીનતા આવી જાય છે, એ તરફ પછી ઉદાસીનતા રહે છે કે જગતના કાર્યો થાય છે, બધા પદાર્થો પરિણમે છે, એના કારણે પરિણમે છે, એમાં મારું કાંઈ કરવાપણું નથી અને એ બધા પદાર્થોના પરિણમન મારા પરિણમનમાં, મારા જ્ઞાનના ભવનમાં કાંઈ કરતા નથી. એટલે પછી એ બધા પદાર્થો મારામાં કાંઈ કરતા નથી, એ બધા પદાર્થો મારી કોઈ પર્યાયને બદલતા નથી, મારા જ્ઞાન સ્વભાવને બદલતા નથી, મને આનંદ આપતા નથી, મને સુખનો અનુભવ કરાવતા નથી, એ મને દુઃખનો પણ અનુભવ કરાવતા નથી. કાંઈ પણ મારામાં કરી શકવા માટે એ બધા પરિણામો, એ બધી પર્યાયો અસમર્થ છે. આવો ભાવ આવી જાય એટલે પછી જગતના બધા જ પદાર્થો પ્રત્યે, બધા જ પદાર્થોના પરિણમન પ્રત્યે આ જીવને ઉદાસીનતાનો ભાવ વર્તે છે. મારે પરમાં કાંઈ કરવું નથી, પર મારામાં કાંઈ કરતું નથી. અને એ ઉદાસીનતા કેવી છે? એ ઉદાસીનતા જ્ઞાન સહિત છે. એ ઉદાસીનતામાં કોઈના પ્રત્યે તિરસ્કારનો ભાવ નથી, પણ શાંતિ, એક પ્રકારની શાંતિનો એમાં અનુભવ થાય છે કે કોઈ કોઈનું કાંઈ કરતું નથી એ વાત બરાબર, પણ મારામાં કોઈ કાંઈ કરતું નથી, હું કોઈમાં કાંઈ કરતો નથી, હું મારામાં નિશ્ચિત છું, મારામાં જ છું, મારામાં બીજો કોઈ કાંઈ કરવા વાળો નથી. મારું ભ્રમણ જેમ થાય છે, મારું પરિણમન જેમ થાય છે, મારું જેવી રીતે ભવન થવાનું છે તે થાય છે, એ કોઈના કારણે થતું નથી. એટલે નિસંતતા આવી જાય છે, નિર્ભયતા આવી જાય છે, કોઈ પ્રકારનો પછી ભય રહેતો નથી, કોઈ શંકા રહેતી નથી. આવી દશા સમ્યક દર્શન થયા પહેલા આવો નિર્ણય કરવા માત્રથી આવી જાય છે. જો પ્રભુ, સમ્યક દર્શન કરવું છે એના કરતા એમ વિચાર કરવો કે મારે મારા સ્વરૂપને જેવું છે તેવું પામવું છે, એ વધારે સાચો રસ્તો છે. પોતે પોતાના સ્વરૂપને જાણ્યા પછીથી પોતાના સ્વરૂપે થાય એ જ એકમાત્ર કર્તવ્ય છે. પોતે પોતાના સ્વરૂપને જાણ્યા વિના ભટકી ગયો તો એને એ ભટકેલામાંથી પોતે પોતાના સ્વરૂપને જાણી અને પોતાના સ્વભાવ ભાવે થાય એ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. તેમાં આ સૌથી મહત્વની કડી આ જ છે કે એને જે પરનું લક્ષ રહ્યા કરે છે, પર દ્વારા કાંઈક પોતામાં થાય છે, એ જે ભાવ પડ્યો છે ને એ ભાવ જવો જોઈએ. એ ભાવ જતાની સાથે સાથે પોતે પરમાં કાંઈક કરે છે એવો કરતા ભાવ પણ ચાલ્યો જાય છે અને આમ વિતરાગતા પ્રગટ થાય છે. એટલે ઉદાસીનતા પ્રગટ થાય છે, પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય છે, એ વૈરાગ્યનો ભાવ, એ ટકી રહે એવો ભાવ થાય છે, અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતા પછી એકાગ્રતા કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે એમ વિતરાગ થાય છે. એટલે ગુરુદેવે આ વાત ઉપર ખૂબ ભાર મૂક્યો છે, બધી જગ્યાએ આ વાત સમજાવી છે. અહીંયા પણ ગુરુદેવ એ જ વાત સમજાવી રહ્યા છે, કે છે કે ભાઈ, દ્રવ્યમાં પ્રગટ થતી પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ આ વાત સિદ્ધ થાય છે. પર્યાય વિકારી કે નિર્મળ હો, તે પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે. પણ એનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? કે જ્ઞાન સ્વભાવની અંતરદ્રષ્ટિ થાય ત્યારે. આ પર્યાય ક્રમબદ્ધ છે એવું ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? તર્ક દ્વારા આપણે સ્વીકાર્યું, ગુરુદેવે કહ્યું માટે આપણે માન્યું, પણ એટલાથી હજી વાત નહીં બને. એટલે ગુરુદેવ કહે છે કે એનું યથાર્થ જ્ઞાન, યથાર્થ જ્ઞાન એટલે અનુભવ સહિત એનું જ્ઞાન થવું. તો એવું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? કે છે કે જ્ઞાયક સ્વભાવની અંતરદ્રષ્ટિ થાય ત્યારે. જ્ઞાન સ્વભાવની અંતર પ્રતીતિ થાય ત્યારે જ ક્રમબદ્ધ ભવિતવ્યતા, કાળલબ્ધિ અને નિમિત્ત આદિનું સમ્યક જ્ઞાન થાય છે. દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા સિદ્ધાંતોને સમજવા અને જીવનમાં ડગલે ને પગલે એ સિદ્ધાંતોને એપ્લાય કરવા એટલે ઘણી શાંતિ લાગે, પણ એટલા માત્રથી વાત નહીં બને. એ સિદ્ધાંતોને સમજ્યા પછીથી જ્યારે ઉદાસીનતા દરેક પદાર્થ તરફ, દરેક પરિણમન તરફ થઈ ગઈ છે, પર ભાવ તરફ, પરના પરિણમન તરફ જ્યારે ઉદાસીનતા થઈ ગઈ છે, ત્યારે જીવ સ્વ તરફ વળે છે અને એમાં જયારે સ્વનું લક્ષ કરતા આંતરદ્રષ્ટિ કરે છે અને જે અનુભવ થાય છે તે અનુભવમાં એને આ બધું પછી સમ્યક થઈ જાય છે, એનું સમ્યક ભાન થઈ જાય છે. અનુભવ તો પોતાનો કરે છે, પોતાને અનુભવે છે, પોતાના અસ્તિત્વનો એને અનુભવ થાય છે અને એ સાથે પોતાનું અનંત ગુણ સ્વરૂપ છે. તો અનંત ગુણનું એ નિર્મળ ભવન, એનું પરિણમન એને આનંદ રૂપે વેદાય છે. પણ એની સાથે જે એને દ્રવ્ય સ્ત્રોતના અભ્યાસ દ્વારા આ બધું જાણ્યું હતું, ક્રમબદ્ધ ને ભવિતવ્યતા ને કાળલબ્ધિ ને બધું જે કંઈ જાણ્યું હતું એ પછી બરાબર એને સમ્યક થઈ જાય છે, એને બરાબર લાગે છે. એનું શ્રદ્ધાન પછી એને તર્ક દ્વારા કરવાની જરૂર પડતી નથી. આત્માનો અનુભવ થયા પછીથી એને આ નિર્ણયો તર્ક દ્વારા કરવાની જરૂર પડતી નથી. બધું સહજ લાગે છે, બધું સમ્યક લાગે છે. એટલે કે ક્રમબદ્ધ ભવિતવ્યતા કાળલબ્ધિ અને નિમિત્ત આદિનું સમ્યક જ્ઞાન થાય છે. ક્યારે? જ્ઞાન સ્વભાવની અંદર પ્રતીતિ થાય ત્યારે. પછી પ્રતીતમાં પણ એમ રહે છે, પછી સમ્યક દર્શન થયા પછીથી એનો ઉપયોગ બહારમાં ગમે ત્યાં જાય, છતાંય પ્રતીતમાં બધું પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જ રહ્યા કરે છે. પછી એને એમ કાંઈ થતું નથી કે આનાથી હું છું ને આ મારામાં કાંઈક કરી નાખશે, એવું કાંઈ રહેતું જ નથી. અને એવી જ રીતે આ જે ક્રમબદ્ધ વિશે પહેલા તર્ક દ્વારા જાણ્યું હતું, હવે એની કાંઈ જરૂર પડતી નથી. તર્ક વિના જ બધું બરાબર છે, બધું ક્રમબદ્ધ છે, એમાંય એને કાંઈ બીજાની જરૂર પડતી નથી. કેવા પરિણામ થશે, ભવિતવ્યતા શું છે, એ બધા જે વિચારો જે હતા એ બધાનું પણ સમાધાન થઈ ગયું છે. એટલે જે થાય છે તે જ થવાનું છે, તે જ થાય છે, એ જ ભવિતવ્ય છે. અને થાય છે, થશે તો પણ એના પ્રત્યે એને ન તો કોઈ ભય લાગે છે, ન તો કોઈ શંકા થાય છે, કે ન તો કઈ એને આક્રોશ થાય છે, કાંઈ થતું નથી. બધું થાય છે, પોતે જ્ઞાતા દ્રષ્ટા સહજ રીતે થઈ જાય છે. એટલે આ નાયક સ્વભાવની અંતરદ્રષ્ટિ કરતા આવી દશા થાય છે, એ વાત ગુરુદેવે કરી છે. બધું સમ્યક થાય છે, એ સમ્યક જ્ઞાન છે. નવું જ્ઞાન ઉપજે છે એમ નહીં, પોતે જે જ્ઞાન દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા કર્યું હતું એ જ જ્ઞાન જે છે તે સમ્યક થાય છે. કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવનો એને અનુભવ સહિત જે પરિચય થયો એના પછીથી આખી વાત બદલાઈ જાય છે. એ જ્ઞાન અપેક્ષાની વાત થઈ. અને દર્શન અપેક્ષાએ કે શ્રદ્ધાની અપેક્ષાએ જ્યારે પોતાના સ્વરૂપનો અસ્તિત્વનો અનુભવ કર્યો ને અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું, એટલે પછી એ શ્રદ્ધાન અને જે અનુભવ થયો પોતાના અસ્તિત્વનો હોવાપણાનો જે અનુભવ આ હું એવો એ બંને સાથે થઈ જાય છે, એટલે પછી પોતે કોણ છે એ વાત વિસરાતી નથી. અહીંયા આગળ કહે છે ગુરુદેવ કે પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાન માત્ર આત્મતત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાન માત્ર આત્મતત્વનો નાશ કરે છે. પોતાની મતિ કલ્પનાએ ગમે તેમ અર્થ કરે અથવા એકાંતે વસ્તુના સ્વરૂપને એ ગ્રહણ કરે, એવા ઉપદેશને ગ્રહણ કરે, એવો ઉપદેશ સાંભળીને જ્ઞાન માત્ર આત્મતત્વ એના પ્રત્યે જેમ છે તેમ ન માનતા જાણતા એવું શ્રદ્ધા ન કરતા પક્ષપાત કરી અને એ જ્ઞાન માત્ર આત્મતત્વ ને એકાંતે કોઈક રીતે જ માને છે, એટલે એમ એનો એ નાશ કરે. કોઈ સર્વથા પર્યાયને જ આત્મા માને છે, તો કોઈ સર્વથા નિત્ય ધ્રુવ દ્રવ્યને જ આત્મા કહે છે, કોઈ સર્વથા આત્માને એક રૂપ માને છે, તો કોઈ સર્વથા અનેક રૂપ માને છે, વળી કોઈ સ્વ પરને એક કરી માને છે. આમ અનેક પ્રકારે પક્ષપાત કરી એકાંતવાદીઓ પોતાના આત્મતત્વનો નાશ કરે છે, અર્થાંત વસ્તુતત્વને પ્રાપ્ત થતા નથી. વસ્તુતત્વને પ્રાપ્ત થતા નથી, વસ્તુતત્વને પ્રાપ્ત થતા નથી એટલે કે સ્વરૂપને પ્રાપ્ત થતા નથી, સ્વરૂપની એમને પ્રાપ્તિ થતી નથી, અનુભવ થતો નથી, ને જેમ છે તેમ એ જાણતા નથી, સ્વરૂપને જેમ છે તેમ એ ગ્રહણ કરતા નથી. જીવોને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાની દરકાર નહીં, એટલે પછી શાસ્ત્રના અર્થ પણ પોતાની મતિ કલ્પનાથી કરે છે. એને એમ નથી કે વસ્તુનું સાચું સ્વરૂપ હું સમજું, એવો એને ભાવ નથી. એવો ભાવ નથી એટલે પછી એ ગમે તે રીતે એ શાસ્ત્રોના અર્થ કરે છે. પોતે અમુક સંપ્રદાયનો છે તો સંપ્રદાયની બુદ્ધિ રાખીને એના અર્થને ગોઠવે છે. સંપ્રદાયમાં આપણે છીએ તો એ પ્રમાણે જ બધા અર્થો હોય, પછી આ રીતે અર્થ કરવા જઈશું તો આ તો બીજા સંપ્રદાય પ્રમાણે થઈ જશે. આવી ઊંધી માન્યતા કરીને ખૂંટે બંધાઈને એ સ્વતંત્રતા ઈચ્છે છે એવી વાત છે. કોઈ પણ મતમાં રહીને એ શાસ્ત્રના અર્થ કરવા જાય છે, એટલે પેલો જે મત છે, જે સંપ્રદાય છે, કે જે કંઈક છે, એને છોડ્યા વિના એ અર્થ કરવા જાય એટલે પછી શું થશે? શાસ્ત્રના સાચા અર્થ નહીં થાય, શાસ્ત્ર સાચી રીતે સમજાશે પણ નહીં. શાસ્ત્રને ખરેખર શું કહેવું છે એ સમજવા પ્રતિ કે પોતાની બુદ્ધિને દોરી જતા નથી, પછી તો ગમે તેવા અર્થ કરે છે. અને એમ ધર્મના નામે ગમે તેવી ઊંધી માન્યતા કરવાને કારણે ગૃહિત મિથ્યાત્વને લીધે અનંત કાળ સુધી ગૌના ભ્રમણ થાય છે. અહીંયા ગુરુદેવ કહે છે કે વળી કેટલાક કહે છે કે ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે. એમાં કઈ યોગ્યતા કાર્યરૂપ પરિણમે એ નિમિત્તોને આધીન છે. અમુક પ્રકારે નિમિત્ત આવે તો આ યોગ્યતા કાર્યકારી થાય, અમુક જાતનું નિમિત્ત આવે તો આ યોગ્યતા કાર્યકારી થાય. કેમ કે ઉપાદાનમાં તો અનેક પ્રકારની યોગ્યતા છે, એટલે બધું નિમિત્તને આધીન છે. નિમિત્ત કેવું આવે એ પ્રમાણે બધું થશે. આવી ઊંધી માન્યતા લોકો લઈને બેઠા છે. નિમિત્ત જેવું આવશે એ પ્રમાણે અહીંયા કાર્ય થશે, જેવું નિમિત્ત આવે તેવું કાર્ય થાય. આવી ઊંધી માન્યતા ઘણા જીવોની છે. ગુરુદેવ કહે છે કે હવે આવા જીવો પણ કાર્ય પરથી નિમિત્તથી થવાનું માનનારાઓ છે, એ બિચારાઓ ક્યારે ધર્મ પામશે? તેઓ વસ્તુના પરિણમનનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ માનતા નથી. તેમના જ્ઞાનમાંથી પણ વસ્તુ એટલે આત્મતત્વ છૂટી ગયું છે, એટલે કે દ્રષ્ટિમાં શ્રદ્ધામાં તેઓએ આત્મતત્વનો નાશ કર્યો છે. એકાંતના ઝેર પીને એ મૂર્છિત થઈ ગયા છે, મૂંડપણે વર્તે છે અને એમ જ સંસારમાં પરિભ્રમણ કરે છે. એવા અજ્ઞાની જીવોને સ્યાદવાદ જ્ઞાન માત્ર આત્મતત્વનું અનેકાંત સ્વરૂપ પણ પ્રગટ કરે છે, એટલે સમજાવે છે. કોણ સમજાવે છે? અનેકાંત એટલે અનેકાંત નથી સમજાવતો, પણ સ્યાદવાદ સમજાવે છે. અને સ્યાદવાદ સમજાવે છે એટલે એ સ્યાદવાદ દ્વારા અનેકાંતનું સ્વરૂપ પ્રગટ થાય છે. અને એમ એ જ્ઞાન માત્ર આત્મતત્વનું સ્વરૂપ અનેકાંત દ્વારા સ્યાદવાદ સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો ત્યાગવાદના ઉપદેશ અનુસાર જ્ઞાન માત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. અહીંયા મહત્વ શું છે કે વસ્તુ અનેક ધર્મોવાળી છે. વિરોધી જણાતા ધર્મોવાળી વસ્તુ છે તો વિરોધી જણાતા ધર્મોવાળી વસ્તુને સમજવી હોય તો એને અનેક અપેક્ષા સાથે સમજવી પડે, એક કરતા વધુ અપેક્ષાથી સમજવી પડે. એના બધા જ ધર્મો ને જે અપેક્ષા એ જેમ છે તેમ સમજવા પડે. અને એમાં એ અનેકાંત દ્વારા એ વસ્તુનું સ્વરૂપ આપણને પ્રગટ થાય, સમજાય. અને એ વાત ત્યાગવાદ દ્વારા એ ઉપદેશમાં આવે અને એને એમ સ્વાદવાદ દ્વારા સમજ્યા પછી જ્યારે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો એવી જ અનુભવમાં આવે છે, એવી જે અનુભવ ગોચર થાય છે, પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. જ્ઞાન માત્ર આત્મવસ્તુ કહેતા તેમાં જ્ઞાન એક જ ગુણ છે એમ નહીં. જ્ઞાન માત્ર આત્મવસ્તુ કહેતા તેમાં જ્ઞાન એક જ ગુણ છે એમ નહીં. એની સાથે દર્શન, સુખ, વીર્ય, અસ્તિત્વ, નાસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો હોવાનું સિદ્ધ થાય છે. કેવી રીતે? તો કે છે કે જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરીને જોવામાં આવે તો જ્ઞાન માત્ર વસ્તુ આપોઆપ એટલે સ્વયં અનેક ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. હું સ્વથી છું અને પરથી નથી, જ્ઞાન સ્વરૂપથી છું અને પર જ્ઞેયથી નથી, એમ યથાર્થ વસ્તુ સ્વરૂપ જાણીને નિત્ય ધ્રુવ જ્ઞાન સ્વભાવની સન્મુખ થઈ પરિણમતા આત્માનો અનુભવ થાય છે અને ત્યારે તેમાં જ્ઞાનની, આનંદની, શ્રદ્ધાની, સ્થિરતાની આદિ અનેક પર્યાયો પ્રત્યક્ષ વેદનમાં આવે છે. કેમ કે પ્રત્યક્ષ થવું, પ્રત્યક્ષ પ્રતિ અક્ષ, અક્ષ એટલે આત્મા, આત્મા પ્રતિ થવું એટલે પ્રત્યક્ષ. કહે છે કે કેમ કે પ્રત્યક્ષ થવું સ્વાનુભૂતિમાં જણાવવું એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. આત્મા કેવો છે એ વાતને તર્ક દ્વારા સમજ્યા પછીથી, દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા સમજ્યા પછીથી કોઈ એમ કે પણ આ બધું અમે માહિતી રૂપે જાણ્યું આત્મા વિશે, પણ એવો આત્મા અમને ક્યાં જણાય છે, અમને તો કાંઈ દેખાતો નથી. એના બાળકના પ્રશ્નની જેમ એને પ્રશ્ન કર્યો કે આંખ બંધ કરીએ છીએ ત્યારે અંધારું જણાય છે અને આંખ ખોલીએ છીએ ત્યારે તો આ બીજું બધું જણાય છે, તો આત્મા તો જણાતો નથી. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્માનો સ્વભાવ એવો છે કે એ સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષ જણાય, અનુભવમાં આવે એવો આત્માનો સ્વભાવ છે. અને તું એને ઇન્દ્રિય ગમ્ય કરવા જાય તો ક્યાંથી જણાય? અહીંયા એ કહ્યું છે કે સ્વાનુભૂતિમાં જણાવવું એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે અને તારે એને ઇન્દ્રિયો દ્વારા જાણવો છે. અનુભૂતિમાં જે વસ્તુ જણાય એને અનુભૂતિમાં જ જાણવી રહી, એ જ એનો માર્ગ છે. બાકી લૌકિક માર્ગે એને આપણે જાણવા જઈએ તો નહીં જણાય, અને નહીં જણાય એટલે આપણે એમ માનીએ કે એ વસ્તુ છે જ નહીં, તો મહાન અર્થ થશે. કોઈ પણ પદાર્થ કઈ રીતે જાણી શકાય એનું આપણે વ્યવહારમાં પણ અભ્યાસ દ્વારા જાણીએ છીએ, અને એ જ રીતે પછી પ્રયત્ન કરીએ છીએ વ્યવહારમાં પણ કે ભાઈ આ વસ્તુ તમારે જાણવી હોય તો આ જોઈએ. 3D પિક્ચર છે તો આપણે જાણીએ છીએ કે એ 3D ચશ્મા પહેરીને 3D ઇફેક્ટ આવે, આ તો આપણે ડાપણ કરીને જાણીએ છીએ કે ભાઈ એમને 3D ના આવે. તમારે 3D જો ઇફેક્ટ જોવી હોય તો પછી તમારે એવા ચશ્મા પહેરવા જ પડે. આ વાત નાના બાળકને સમજાય છે ને આપણને ખબર છે. તો અહીંયા ભગવાન આત્માને જાણવો છે તો પછી ભગવાન આત્માને અતિન્દ્રિયપણે જ જાણવો પડે, બીજી કોઈ રીતે જણાય નહીં. એ અતિન્દ્રિયપણું છે એને આપણે 3D ચશ્મા સાથે સરખાવી શકીએ, એ દ્વારા જ દેખાય, એ રીતે બીજી રીતે ન દેખાય. આ તો સમજાઈ જાય છે. અહીંયા પણ એ જ વાત લાગુ પાડવાની છે કે ભગવાન આત્મા અતિન્દ્રિયપણે જણાય, અને આપણે જ્યારે જ્ઞાન કરીએ છીએ ત્યારે ઇન્દ્રિયો અને મન સાથે રાખીને જ્ઞાન કરવા જઈએ છીએ એટલે નથી જણાતો. એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તો નથી જણાતો, પણ મનના વિકલ્પ દ્વારા પણ એ જણાય એવો નથી. એટલે વિકલ્પ રહિત દશામાં, નિર્વિકલ્પ દશામાં ભગવાન આત્મા જણાય છે. આ સિદ્ધ થયું, તર્ક દ્વારા સિદ્ધ થયું. અને ગુરુદેવે એ વાત વારંવાર કરી છે, એટલે અહીંયા પણ એ વાત કરી છે કે વસ્તુ એટલે આત્મા સ્વાનુભવ ગોચર છે, અને એવો સ્વાનુભવ ગોચર થતા હું દ્રવ્ય રૂપથી એક છું, પર્યાયથી અનેક છું, એમ જ્ઞાનમાં યથાર્થ વાસે છે. જો વાત અનેકાંતની ચાલતી હતી પણ એની સાથે શેનું અનેકાંત, શેના વિશે અનેકાંત, એ કઈ આચાર્ય ભગવાને કહ્યું ન હતું. આચાર્ય ભગવાને તો બધી જગ્યાની વાત કરી. ગુરુદેવે અહીંયા અધ્યાત્મમાં એ વાતને લગાડીને આપણને સમજાવ્યું કે અનેકાંતની વાતમાં આ વાત છે, એમાંથી આપણને સાનુભવ ગોચર થવાની વાત સમજાવી દીધી. ગુરુદેવની આ વિશિષ્ટતા છે. કોઈ પંડિત આ રીતે એમાંથી અધ્યાત્મ કાઢતા નથી. આમાં અનેકાંત આપણને પંડિતને આ કળશ આપ્યો તો અનેકાંત સમજાવી દેશે, એની ના નહીં, પણ એમાંથી આ વાત કોઈ કાઢતું નથી. ગુરુદેવના એકે એક પ્રવચન પૂર્ણ છે. એક પણ પ્રવચન એવું નથી કે બીજા પ્રવચન વિના ન સમજાય. દરેક પ્રવચન પરિપૂર્ણ છે. એક પણ પ્રવચન શાંતિથી, શાંત ચિત્તે બરાબર સાંભળવામાં આવે તો આત્મજ્ઞાન એટલે કે સમ્યક દર્શન થાય એવા એ પ્રવચન છે. અહીંયા આગળ કહે છે કે જાણવાની દશામાં આ રીતે અનેકાંત સ્વરૂપ જાણીને શુદ્ધ એક આત્મદ્રવ્યનું લક્ષ્ય કરી, જાણવાની દશામાં અનેકાંત સ્વરૂપ જાણીને શુદ્ધ એક આત્મદ્રવ્યનું લક્ષ્ય કરી, ધ્યાનનું ધ્યેય બનાવી, અનુભવ ગોચર કરી પ્રતીતિ કરો, એમ કહે છે. વસ્તુ અનુભવ ગોચર થઈને પ્રતીતિમાં આવે ત્યારે એની સમ્યક પ્રતીતિ અને સમ્યક જ્ઞાન થાય છે, એમ વાત છે. તેથી પ્રથમ એને ખ્યાલમાં લઈ સ્વાનુભવ પ્રત્યક્ષ દ્વારા નિસંદેશ પ્રતીતિ કરો, એમ કહેવું છે. પ્રત્યક્ષ સ્વાનુભવની દશામાં નિત્યનો નિર્ણય થતાં જ એને નિત્ય અને અનિત્ય બંને ધર્મો સિદ્ધ થઈ જાય છે, સમજાઈ જાય છે. આનું નામ જ સમ્યક જ્ઞાન છે. અનુભવ ગોચર વસ્તુ છે અને અનુભવ ગોચર છે તો પછી અનુભવમાં એ વસ્તુ જ્યારે આવે તો શું થાય એની વાત ગુરુદેવે કરી કે એવું થતાં નિત્ય જણાય છે તો સાથે અનિત્ય પણ છે એ વાત પણ સમજાઈ જાય છે. પછી એને જુદી કંઈ સમજવાની જરૂર પડતી જ નથી. નિત્ય છે, વસ્તુનું સ્વરૂપ નિત્ય છે એટલે બીજું પડખું એ આપોઆપ એ સમજાઈ જાય છે. એમાં પછી કોઈ શંકા રહેતી નથી. પોતાનું એક રૂપ સ્વરૂપ છે તો સાથે ને સાથે એ અનેકતા પણ પડી જ છે એ પછી સમજાઈ જાય છે. પણ એની પહેલા એક વાત ગુરુદેવે બીજી પણ અહીંયા કરી, એના ઉપર બહુ ભાર મૂક્યો કે વસ્તુ અનુભવ ગોચર છે તો પછી એને એવી અનુભવ ગોચર કરી અને પ્રતીતમાં લાવો. અનુભવ ગોચર થઈને પ્રતીતમાં વસ્તુ આવે તો એ સમ્યકપણે જણાય, અનુભવાય, સમજાય, એનું જ્ઞાન થાય અને એને સમ્યક જ્ઞાન કર્યું. એટલે અનુભવ દ્વારા પ્રતીતિની વાત કરી. હવે પ્રતીતિ વિશે થોડુંક સમજવા જેવું છે. પ્રતીતિ કોને કેવી અને અનુભૂતિ કોને કેવી એ વિષય આપણે આવતીકાલે લેવાના છીએ, એટલે વધારે વિસ્તાર કરીશું. આજે અહીંયા સુધી વાત રાખીએ છીએ અને વધારે વિસ્તાર નથી કહેતા. પ્રતીતિ અને અનુભૂતિ, પણ ગુરુદેવે એમ કહ્યું કે પ્રતીતમાં આવે ત્યારે એની સમ્યક પ્રતીતિ અને સમ્યક જ્ઞાન થાય છે, આ વાત યાદ રાખવાની. સર્વથા એકાંત માનવું તે મિથ્યા જ્ઞાન છે. અનેકાંતમાં અમૃતનો સ્વાદ છે અને એકાંતમાં ઝેરનો સ્વાદ છે. આ રીતે કળક 262 અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક બીજો કળક કહે છે. એમાં વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાંત સ્યાદવાદ સિદ્ધ થયો એવો અર્થ સમાયો છે. તો એવા અર્થનું કાવ્ય કહે છે કળક 263. પહેલા આ વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે એ વાત કરી અને હવે એ સ્યાદવાદ દ્વારા એ અનેકાંત સિદ્ધ થયો એવા અર્થનું કળકરૂપ કાવ્ય કહે છે કળક 263. તો આપણે કળક 263 લઈએ. एवं तत्व व्यवस्थित्या स्वं व्यवस्थापयन स्वयं अलंघयम शासनम जैनम अनेकांतो व्यवस्थित. कळक 263 ना अर्थ में कहसे के आ रीते अनेकांत के जे જીન દેવનું અલંગ્ય, અલંગ્ય એટલે કે કોઈથી તોડી ન શકાય એવું શાસન છે. એવમ અનેકાંત જૈનમ અલંગ્યમ શાસનમ. આ રીતે અનેકાંત કે જે જીનદેવનું અલંગ્ય કોઈથી તોડી ન શકાય એવું શાસન છે, તે વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થા વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો નિશ્ચિત ઠરે છે, નિશ્ચિત ઠરે. તત્વ વ્યવસ્થિતા સ્વયં સ્વમ વ્યવસ્થાપન વ્યવસ્થિત. આ રીતે અનેકાંત, અનેકાંત કે જે જીનેશ્વર ભગવાને કહેલું, જીનેશ્વર ભગવાનનું એટલે જીનેશ્વર ભગવાને જે કહ્યું છે તેવું હોય, અલંગ્ય, અલંગ્ય એટલે કોઈથી તોડી ન શકાય એવું એ શાસન છે. અને તે વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થા વડે પોતે પોતાને સ્થાપિત કરે છે, એટલે કે પોતે વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારું છે એમ વસ્તુના યથાર્થ સ્વરૂપને વ્યવસ્થિત કરે છે. એટલે એ દ્વારા વાસ્તવમાં તો એ પોતે પોતાને સ્થાપિત કરે છે. વસ્તુના સ્વરૂપને વ્યવસ્થિત જેમ છે તેમ ચાદવાદ જણાવે છે, તો એ એમ કરતા વાસ્તવમાં એ પોતે સ્થાપિત થઈ જાય છે. એટલે કહે છે કે પોતે પોતાને સ્થાપિત કરતો થકો એ સ્થિત થયો, એ સિદ્ધ થયો, એ નિશ્ચિત થયો. મૂળ વાત શું હતી આ કળફની? કે સ્યાદવાદ સિદ્ધ થયો. કૃપાળુદેવ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કૃપા કરી અને આ બધું આગળ પહેલા જે કહ્યું અને પછી હવે એમ કહ્યું કે આ રીતે આ અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ બધું સમજાયું, એમાં સ્યાદવાદ પોતે જ સિદ્ધ થયો એ વાત હતી. તો એ આ રીતે કહી, સ્યાદવાદ સિદ્ધ થયો. તો કઈ રીતે સિદ્ધ થયો? કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ વ્યવસ્થિત કરીને, વ્યવસ્થિત જણાવીને, સમજાવીને સ્યાદવાદ સિદ્ધ થયો, એટલે સ્યાદવાદ સ્થાપિત થયો. આ વાતમાં પંડિતજી સમજાવે છે કે અનેકાંત અર્થાંત સ્યાદવાદ જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો આપોઆપ સિદ્ધ થઈ જાય. તે અનેકાંત નિર્બાધ જીનમત છે અને યથાર્થ વસ્તુ સ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત કલ્પનાથી વચન માત્ર પ્રલાપ કર્યો નથી. કોઈએ કલ્પના દ્વારા આ બધી વાત કરી છે એમ નથી, આમ જ છે. એ જીનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ આ જ છે અને એ અનેકાંત દ્વારા જ પ્રકાશ્યું છે. માટે હવે ઉપદેશ આપે છે, હે નિપુણ પુરુષો, સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ. હે નિપુણ પુરુષો, સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ. આ પંડિતજીએ અહીંયા ઉપદેશ તરીકે લીધું છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 459, કળશ 263, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એનો વિસ્તાર કરતા 460 પાના ઉપર ગુરુદેવ કહે છે કે જે સમયે પરમાત્મ સ્વરૂપ નિજ જ્ઞાન માત્ર આત્માનું લક્ષ કરીને નિર્ણય કરવા પ્રતિ ઉદ્યમશીલ થાય છે, ત્યારે અંદરમાં જે પર્યાય વળે છે તે સ્વથી વળે છે. કે જે સમયે પરમાત્મ સ્વરૂપ નિજ જ્ઞાન માત્ર આત્માનું લક્ષ કરીને, કેવો આત્મા? જ્ઞાન માત્ર. પરમાત્મ સ્વરૂપ નિજ જ્ઞાન માત્ર આત્મા, એવા આત્માનું લક્ષ કરીને નિર્ણય કરવા પ્રતિ ઉદ્યમશીલ થાય છે, ત્યારે અંદરમાં જે પર્યાય વળે છે તે સ્વથી વળે છે. કોઈ પરની સહાય કે ટેકો છે તો અંતર્મુખ વળે છે એમ એમાં ભાસતું નથી. એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે છે તો એને કોઈ બીજો વાળતો નથી. એ પોતાના પુરુષાર્થ દ્વારા એ થાય છે અને એમાં કોઈ બીજાની મદદની જરૂર નથી. પોતે જ એ કરી શકે એવો સક્ષમ છે અને એ પોતાનું જ કાર્ય છે, પોતા દ્વારા થતું પોતાનું કાર્ય છે. પોતાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે જ્યારે ઉદ્યમશીલ થાય છે ત્યારે જે પર્યાય, જે જ્ઞાનની પર્યાય અંદર તરફ વળી એ સ્વથી વળી છે, બીજા કોઈ અન્યથી વળી નથી. એટલે બીજા પરની સહાયથી એ અંતર્મુખ વળે છે એમ એમાં ભાસતું નથી. એટલે એમાં સ્પષ્ટ કરી દીધું કે ભાઈ તારો પુરુષાર્થ તારી અંદરમાં તારાથી થાય એમાં બહારના કોઈ પરિબળની જરૂર નથી, બહારના કોઈ પણ પરિબળની જરૂર નથી. સાક્ષાત તીર્થંકર ભગવાનના આશીર્વાદની પણ એમાં જરૂર નથી. આમ કહે તો લોકોને ખોટું લાગી જાય, પણ એમાં દર્શાવવું એ છે કે ભાઈ તું તારા સ્વરૂપને સમજ અને તારા સામર્થ્યને સમજ. જે વસ્તુ તું કરી શકે એ બીજો કોઈ કરી શકે એમ નથી. બીજા બધા વેલ વિસર હોય પણ અમુક કામ પછી તારે કરવાનું હોય તારે જ કરવા પડે. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે આપ મુવાવીને આ સ્વર્ગે ન જવાય, તારે માટે બીજો માણસ મરી જાય ને તું સ્વર્ગમાં જાય એવું કેવી રીતે બને? તારે સ્વર્ગમાં જવું હોય તો તારે અહીંયાથી દેહ છોડવો પડે. એમાં તો બરાબર બધું બેસી જાય છે કે આપ મુવાવીના સ્વર્ગે ન જવાય. તો પછી એવું તારે અંદરમાં વળવું હોય તો એમાં ભગવાન તને કેવી રીતે વાળે? તીર્થંકર ભગવાન કેવી ભગવાન કેવી રીતે વાળી દે? પણ હજી મોટાભાગના ને એમ છે કે કાંઈક એવા આશીર્વાદ મળી જાય ને કાંઈક એવો ચરણ સ્પર્શ કોકનો એવો થઈ જાય ને એવી કોઈક માથા ઉપર વાસ્કેપ કે ધૂળ પડી જાય તો મને સમ્યક દર્શન થઈ જાય. હજી બિચારા ભોળા લોકો આ જ વાત હજી લઈને બેઠા છે. ગુરુદેવ અહીંયા બહુ સ્પષ્ટ કહી દે છે કે ભાઈ કોઈ પરની સહાય કે ટેકો એમાં છે નહીં. એ જ્યારે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એનો નિર્ણય કરવા પ્રત્યે ઉદ્યમશીલ થાય છે ત્યારે જે પર્યાય અંદર તરફ વળી એ સ્વથી વળી છે, એમાં બીજો કોઈ કાંઈ કરતો નથી. સ્વનું લક્ષ્ય કરીને સ્વતંત્રપણે જ્યાં પર્યાય પ્રગટી ત્યાં એમાં એને ખ્યાલ આવી જાય છે કે હું મારાથી છું અને પરથી નથી. અહીંયા આપણે એમ કહ્યું ને કે પર્યાય અંદર વળી, એટલે કહેવાનો અર્થ એ છે કે જે એક પછી એક પર્યાય ઉત્પન્ન થાય છે એટલે હવે નવી પર્યાય જે ઉત્પન્ન થાય એ સ્વનું લક્ષ્ય કરવા વાળી થાય. એવી જે પર્યાય પહેલા હતી એ બહારનું લક્ષ્ય કરવા વાળી હતી, હવે પર્યાય અંદર વળી એટલે બહારનું લક્ષ્ય કરી હતી એ પર્યાય તો રહી નહીં, કે નવી જે ઉત્પન્ન થાય એ પર્યાય સ્વનું લક્ષ્ય કરવા વાળી હોય. એટલે એમ વળી પર્યાયને ના પ્રવાહ તરીકે જોઈએ તો પ્રવાહ આ મંદર વળ્યો. પેલી પર્યાય નહીં જે પરનું લક્ષ્ય કરવા વાળી હતી એ પર્યાય તો વિલીન થઈ ગઈ, એના પછી હવે જે નવી પર્યાય જે ઉત્પન્ન થઈ એ પરનું લક્ષ્ય કરવા વાળી ઉત્પન્ન થઈ. અને એ સ્વતંત્ર રીતે જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાયમાં એને ખ્યાલ આવી જાય છે કે હું મારાથી છું અને પરથી નથી. અર્થાંત કર્મનો ઉદય મંદ પડ્યો કે એનો અભાવ થયો માટે સ્વ તરફનો પુરુષાર્થ થયો છે એમ એમાં ભાસતું નથી. આખો કરુણાનો યોગ નો અભ્યાસ આપણે કરી અને કેટલી મહેનત કરી નક્કી કર્યું હોય કે કર્મની આ પ્રકૃતિનું આ કાળે આમ થાય ને આ પછી આમ થાય ને બધી પંચલબ્ધિનો બધો ખૂબ બધો વિચાર કર્યો હોય ને એને બધું સૂક્ષ્મતાથી કહ્યું હોય કે કેવી રીતે ક્ષયોક્ષમમાં કઈ કઈ પ્રકૃતિનું શું થાય. અહીંયા એક વાક્યમાં ગુરુદેવે કહી દીધું કે જે થવું હોય તે ત્યાં બારમાં થાય એને કારણે તારું કાંઈ થાય નહીં. કર્ણાનું યોગમાં તો બધી વાત એમ આવે કે આ કેમ કે જ્યારે કર્મની સ્થિતિ અંતઃક્રોડાકોરી વર્ષની થઈ જાય ત્યાર પછી જ સમ્યક દર્શન થાય. એટલે બિચારા બધા જીવોને એમ થાય કે હવે મારે કર્મને માટે કાંઈક કરવું પડશે, અને કર્મનું કાંઈક જાણે કે પોતે કરી શકતા હોય એમ લઈને બેસી ગયા છે. અને પછી બાય તપ ને આ બધું કરી એટલે પછી એમાંથી કર્મ રહિત થવાય એવું ઊંધી સામાન્યતા. અહીંયા તો કહે છે કે કર્મ તો કાંઈ કરતું જ નથી. તું અંદર પુરુષાર્થ કરે તો બરાબર, બાકી એ કર્મનો અભાવ થયો માટે કઈ તું અંદરમાં વળ્યો એવો પુરુષાર્થ થયો એમ બનતું બહુ સ્પષ્ટ. આ એક પેરેગ્રાફ આપણને એમ થાય કે વાત બીજી ચાલે છે અને ગુરુદેવે કેમ અહીંયા લખ્યો, પણ એનું કારણ છે એ પછી આપણે વાત લઈએ. અહીંયા વાત બધી શું ચાલે છે એના પુરુષાર્થની વાત અને પોતાના પુરુષાર્થમાં બીજું કોઈ તત્વ કામ કરતું નથી એ બધી વાત લીધી છે. એ છે કે અર્થાંત કર્મનો ઉદય મંદ પડ્યો કે એનો અભાવ થયો માટે સ્વ તરફનો પુરુષાર્થ થયો છે એમ એમાં ભાસતું નથી. વસ્તુ એ હું એક છું અને પર્યાય અનેક છું ને એ બધું મારાથી પોતાથી છે પરથી નહીં. આમ બધું જ્ઞાનમાં સિદ્ધ નિશ્ચિત થઈ જાય છે. હવે જે કળશની વાત છે ને એ હવે લે છે. કળશની વાતમાં તો એ કેવું છે ને કે જે આ અનેકાંત સ્વરૂપ એ સ્યાદવાદ દ્વારા કહેવામાં આવ્યું, તે સ્યાદવાદ એ અનેકાંતને પ્રસિદ્ધ કરતો પોતે જ સ્વયં સિદ્ધ થઈ જાય છે. આચાર્ય ભગવાને તો આટલી જ વાત કરી, ગુરુદેવે આખી વાત જુદી લીધી. એમ કેમ કર્યું? જરાક સૂક્ષ્મતાથી વિચારીએ તો પહેલું વાક્ય જે કહ્યું એમાંથી ગુરુદેવે આ બધું કાઢ્યું. ગુરુદેવે પહેલું વાક્ય જે આમાં નીકળ્યું ને કે પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાંત ત્યાગવાદ સિદ્ધ થયો એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહેવામાં આવે છે. અને એમાં કળશના અર્થમાં જે પહેલું વાક્ય જે આવ્યું એમ કે આ રીતે અનેકાંત કે જે જીનદેવનું અલંગ્ય કોઈથી તોડી ન શકાય એવું શાસન છે તે વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિત વ્યવસ્થા વડે એમાં આ જે અનેકાંતની વાત કરી કે આ રીતે અનેકાંત, બસ એમાંથી આ વાત કાઢી કે આ રીતે કઈ રીતે અનેકાંત કે છે કે આ રીતે અનેકાંત છે કે તું તારાથી જ તને જણાય એવો છે ને પરથી જણાય એવો નથી. તું તારે જાણવા પ્રત્યે વળે છે ત્યારે તું તારાથી જણાય છે પરથી જણાતો નથી એ અનેકાંત કરી રહી છે. ગુરુદેવે આવું અનેકાંત કર્યું કે એવા અનેકાંત દ્વારા. હવે વાત તો માત્ર આટલી જ કરવી હતી પણ એમણે કેટલી મોટી વાત કરી. ગુરુદેવની આ બહુ મોટી વાત છે, બહુ વિશેષતા છે કે બીજા કોઈ આવું કંઈક એમાંથી કાઢી શકતા નથી. હવે કે છે અનેકાંતની વાત કરતા કે છે કે આ રીતે કે છે કે અનેકાંત વિતરાગ સર્વજ્ઞ દેવનું કોઈથી તોડી ન શકાય એવું અલંગ્ય શાસન છે. આ એસ્ટાબ્લિશ પહેલા તો કર્યું એમણે કે આ આવી વાત છે, આવું અનેકાંત છે. અને પછી હવે એ અનેકાંત એ વિતરાગ દેવ દ્વારા પ્રણીત છે એટલે વિતરાગ દેવનું શાસન છે કે જેને તોડી ન શકાય. અનેકાંત તો વસ્તુનું સ્વરૂપ છે, એને જૈન પરમેશ્વરનું શાસન કેમ કહ્યું? વધારે સ્પષ્ટતા કરવા માટે પ્રશ્ન કર્યો અને પાછો જવાબ આપે છે કે અનેકાંત તો વસ્તુનું સ્વરૂપ છે, એને જૈન પરમેશ્વરનું શાસન કેમ કહ્યું? કહે છે કે સત્યે તો દરેક આત્મા પોતે અંદર પરમેશ્વર છે, પણ આવું વસ્તુનું સ્વરૂપ, સત્યે તો દરેક આત્મા પોતે અંદર પરમેશ્વર છે પણ આવું વસ્તુનું સ્વરૂપ વિતરાગ જૈન પરમેશ્વરે પ્રગટ કરી બતાવ્યું છે તેથી એને જૈન પરમેશ્વરનું શાસન અહીં કહે છે. આવું જીનદેવનું શાસન અલંગ્ય છે, અંદર જીન સ્વરૂપ ભગવાન આત્મા છે. જે પુરુષ પોતાના આવા નિજ સ્વરૂપને એટલે પોતાના ભગવાન સ્વરૂપને સર્વજ્ઞ સ્વરૂપને અબદ્ધ સૃષ્ટ અનન્ય અવિશેષ નિયત અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે. સમયસારની ગાથા 15મી એમાં આ વાત આવી, આપણે કરી ગયા છીએ. આ જીન શાસન અલંગ્ય છે એમ કહ્યું, અર્થાત આ રીતે અનેકાંત વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો સિદ્ધ થયો. પોતે વસ્તુ તત્વ એક છે તે જ પોતાની વ્યવસ્થા, પોતે વસ્તુ તત્વ એક છે તે જ પોતાની વ્યવસ્થા, વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા, એ વ્યવસ્થા કરવામાં વ્યવસ્થિત સુનિશ્ચિત છે. નિજ પર્યાય અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્વ વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે. નિજ પર્યાય એટલે પોતાની અવસ્થા, એ અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્વ એટલે વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે. એટલે કે એને બીજાની કોઈની જરૂર નથી, બીજાની અપેક્ષા નથી. સોનું પોતે સક્ષમ છે પોતાની બધી જ પર્યાયોમાં વ્યાપવા માટે. ઉદાહરણ દ્વારા સમજીએ તો જલ્દી સમજાય. કોઈ પણ સોનાની અવસ્થા થાય તો એમાં એ અવસ્થા સોનાપણે જ થાય, એ રૂપાપણે ન થાય, લોઢાપણે ન થાય, હીરાપણે ન થાય. તો એવું થવામાં એ સોનું દ્રવ્ય જે છે ને એ જ પોતે કારણ છે. એટલે એ જ એની વ્યવસ્થા કરવા વાળું છે કે જેની જે પર્યાય થાય સોનાની એ બધા બધી સોના રૂપે જ થવી જોઈએ. એટલે સોનાની દરેક પર્યાયમાં એ સોના રૂપે જ થવાની વ્યવસ્થા કરવા વાળું સોનું પોતે જ છે. એ સોની નથી કે ભાઈ આમાં સોનું રહેવું જોઈએ, સોનાના ગુણ રહેવા જોઈએ. સોનામાંથી જયારે સોની ઘાટ ઘડે અને જે કંઈ બનાવે તો એમાં સોની એમ નથી કરી શકતો કે ના આમાં સોનાના બધા ગુણો રહેવા જોઈએ. સોનાના ગુણો રહેવા વાળી જે અવસ્થા એ સોનાના કારણે છે. એવી રીતે આ જીવ એની જે પર્યાય થાય, જે ચેતન પર્યાય થાય, એમાં એ ચેતનપણે જ પર્યાય હોય એવું વ્યવસ્થિતપણું કરવા માટે એ જીવ પોતે સમર્થ છે. એમ અહીંયા કહેવું છે કે પોતે વસ્તુ તત્વ એક છે, તે જ પોતાની વ્યવસ્થા, વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા, કરવામાં વ્યવસ્થિત સુનિશ્ચિત છે. આપણે લઈને બેઠા છીએ કે બહારથી કંઈક હોય તો મારું બરાબર બધું ચાલે. અહીંયા તો કહે છે કે ભાઈ તારું બધું બરાબર જ છે ને, તારું બરાબર રાખવા વાળો તું પોતે જ છે. તારી ગમે તેટલી પર્યાય થાય, અનંત પર્યાય થાય, તો અનંત પર્યાય માટે તું પોતે જ સક્ષમ છો. નિજ પર્યાય અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્વ વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે. પોતાની પર્યાયની વ્યવસ્થા બીજો કરે એ જૈન શાસનને માન્ય નથી. અહીંયા મૂળ કળશમાં વાત તો એ હતી કે અનેકાંતની વાત હતી અને એ બધું વ્યવસ્થિત વસ્તુના સ્વરૂપને રાખે છે અને એમ કરતા એ સિદ્ધ થાય છે પોતાનું અસ્તિત્વ. એમ વાત તો મૂળ ત્યાં એ વાત આવી હતી. એટલે વ્યવસ્થા કરતા, એટલે બધાની વ્યવસ્થા કરતા એ સ્યાદવાદ પોતે જ સિદ્ધ થઈ જાય છે. પણ અહીંયા વ્યવસ્થામાંથી આખી વાત ગુરુદેવે જુદી કાઢી. ત્યાં એમ લીધું હતું ને કે એ વ્યવસ્થા કરવા વાળું કોણ છે, તો કે એ સ્યાદવાદ છે, એ વ્યવસ્થા કરે છે એમ લીધું. અને એ સ્યાદવાદ બધાની વ્યવસ્થા કરતા પોતે સિદ્ધ થઈ જાય છે. તો અહીંયા વ્યવસ્થાની અંદર ગુરુદેવ આખી વાત ક્યાં લાવી? એ તો બધું બરાબર છે, એ તો સિદ્ધ થાય છે ત્યાં જ વાત તો, પણ એમાં ક્યાં અધ્યાત્મ છે? ગુરુદેવ એમાંથી પણ અધ્યાત્મ કાઢે છે કે ભાઈ વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એને કારણે જે જે કંઈ પર્યાયો થાય એ બધી એ જ રીતે થાય, એવી જ થાય, એમ જ થાય. એ વ્યવસ્થા એ વસ્તુના સ્વરૂપે પોતે જ કરેલી છે. એટલે કેટલી શાંતિ થઈ જાય કે હવે બીજા ઉપર કાંઈ આધાર રાખવાની જરૂર જ નથી, બીજું કાંઈ કાંઈ કરતું જ નથી. એ વાત અહીંયા તો સમજાવી દીધી. ફરીથી લઈએ વાત કે પોતે વસ્તુ તત્વ એક છે, તે જ પોતાની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા, કરવામાં વ્યવસ્થિત એટલે સુનિશ્ચિત છે. નિજ પર્યાય અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્વ વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે. પોતાની પર્યાયની વ્યવસ્થા બીજો કરે એ જૈન શાસનને માન્ય નથી. વસ્તુ પોતે જ સ્વરૂપથી એવી છે કે પોતાની વ્યવસ્થા, અને એ પણ પ્રતિ સમયની વ્યવસ્થા, પ્રતિ સમયની અવસ્થા પોતે જ કરે. બીજો કોઈ એની વ્યવસ્થા કરે છે એમ ભાસે તે ભ્રાંતિ છે. આમ વસ્તુના યથાર્થ સ્વરૂપના જ્ઞાન વડે અંતરમાં પોતે પોતાને વાળતો થકો સ્થિત થાય છે, નિશ્ચિત થાય છે. અર્થાંત પોતે પોતામાં અંતરદ્રષ્ટિ કરી સ્થિર થાય છે. ત્યાં જેવી અનેકાંત સ્વરૂપ વસ્તુ છે તેવી પોતાને સિદ્ધ થઈ જાય છે, અનુભવમાં આવી જાય છે. ધર્મીને આમ જે નિર્વિકલ્પ નિર્ણય, નિશ્ચયરૂપ જ્ઞાન થયું તે પોતે કરતા થઈને એને કર્યું છે, એમાં કોઈ અન્ય કરતા રાસતો નથી. પોતે જ પોતાને પ્રમેય થયો અને પોતે જ પોતાને પ્રમાણ થયો, એમાં પરની સહાય કે અપેક્ષા છે જ નહીં. પોતે પોતાથી જ પોતાને જણાય અને પોતે જ પોતાને જાણે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. તો આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખ નામ અનંત.